ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના એક મહત્વના વિચાર પર, એટલે કે રીતિ વિચાર પર ઉણાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, અને ખાસ કરીને રાજેન્દ્ર નાણાવટીના વિશ્લેષણના આધારે.
બરાબર, આપણી પાસે તેમનું વિશ્લેષણ છે જે આ થોડું એમ કહીએ કે જટિલ લાગતા વિષયને સમજવામાં આપણને મદદ કરશે.
બિલકુલ. જુઓ, ભારતીય કાવ્યશાસ્ત્રમાં તો સદીઓ સુધી એક મોટો પ્રશ્ન રહ્યો છે કે ભાઈ કાવ્યનો આત્મા શું.
હા, એ મૂળ તત્વ કયું છે?
એ કયું તત્વ છે જે આમ કવિતાને કવિતા બનાવે છે? અને આ જ શોધમાંથી, ખબર છે, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ, રસ, કેટલા બધા સિદ્ધાંતો અને સંપ્રદાયો ઉભા થયા.
અને આ બધામાં રીતિનું સ્થાન ક્યાં રહ્યું? આપણે સાદી ભાષામાં કહીએ તો રીતિ એટલે શું? કાવ્યની શૈલી, પદ્ધતિ.
હા, રજૂઆતની રીત એમ કહી શકાય. નાણાવટીના અભ્યાસ પ્રમાણે, ખાસ કરીને જ્યારે ધ્વનિ અને રસ જેવા સિદ્ધાંતો આગળ આવ્યા ને,
હા,
ત્યારે રીતિને કદાચ થોડું ઓછું મહત્વ મળ્યું એવું લાગે.
એટલે જ આપણો આજનો હેતુ એ તપાસવાનો છે કે શું રીતિ સિદ્ધાંત ખરેખર ઓછો મહત્વનો હતો, કે પછી આપણે એની જે અસલી તાકાત છે એ સમજવામાં કંઈક કચાસ રાખી.
અને સમજવું જો આજના જમાનામાં પણ કેટલું જરૂરી છે. રીતિનો સંબંધ આપણે આધુનિક સ્ટાઇલ કે ટેકનિક સાથે સીધો જોડી શકીએ.
બરાબર.
એટલે આ ચર્ચા ખાલી જૂના શાસ્ત્રો ખોલવા જેવી નથી.
ના ના, કળા અને સાહિત્યમાં કોઈ પણ વસ્તુની રજૂઆત કેટલી મહત્વની છે એ સમજવાનો પણ આ એક પ્રયાસ છે.
તો ચાલો શરૂ કરીએ, આચાર્ય વામનથી શરૂઆત કરીએ. રીતિ વિચાર સાથે એમનું નામ મુખ્ય રીતે જોડાયેલું છે.
ચોક્કસ. વામન એમણે પોતાના ગ્રંથ કાવ્યાલંકાર સૂત્રવૃત્તિમાં પેલું સૂત્ર આપ્યું,
રીતિરાત્મા કાવ્યસ્ય.
બસ, આ નાનકડા સૂત્રમાં આમ જુઓ તો ઘણો મોટો અર્થ છે. વામન તો સીધે સીધું જ કહે છે કાવ્યનો આત્મા એની રીતિ છે,
એટલે કે એની વિશિષ્ટ પદરચના, એની કહેવાની રીત.
હા, અને આ વાત પર ભાર મૂકવો ખાસ જરૂરી છે કારણ કે આ કાવ્યમાં શું કહ્યું છે, એટલે કે વસ્તુ કરતા
કેવી રીતે કહ્યું છે, એને વધારે મહત્વ આપે છે પદ્ધતિ, ટેકનિક એ બધું.
બરાબર. એટલે કે કવિતાનું જે સૌંદર્ય છે એ ખાલી વિષયમાં નથી પડ્યું.
ના, એની અભિવ્યક્તિમાં છે, એના બંધારણમાં છે.
આ તો ખરેખર પેલી ટેકનિક ને કળાની બનાવટને જ મહત્વ આપવાની વાત થઈ ગઈ.
હા, એ જ.
અને વામન માટે આ રીતિ બને છે શેનાથી? તો કે ગુણથી.
ગુણ.
ગુણ એટલે કાવ્યના એવા ધર્મો જે એની શોભા વધારે, એને સુંદર બનાવે. વામને રીતિને આત્મા કહ્યો અને ગુણોને એના અનિવાર્ય તત્વો ગણાવ્યા.
પણ આ રીતિ અને ગુણનો જે ખ્યાલ છે એ સમય જતાં થોડો વધારે જટિલ બનતો ગયો, નહીં? એવું તો નથી કે વામને જે કહ્યું બસ એ જ છેલ્લું હતું?
ના, બિલકુલ નહીં. રીતિના તો પ્રકારો પડ્યા, વૈદર્ભી, ગૌડી, પાંચાલી, ક્યારેક ત્રણ, ક્યારેક એથી એ વધારે.
અને એ પ્રકારો પાડવાના જે આધારો હતા એ પણ બદલાતા રહ્યા.
એટલું જ નહીં, રીતિને પાછા બીજા ખ્યાલો સાથે પણ જોડી દેવામાં આવી. કોઈકે એને વૃત્તિ કહી, કોઈકે પ્રવૃત્તિ. કુંતક જેવા આચાર્ય તો એને વક્રોક્તિનો જ એક પ્રકાર ગણી લીધી.
હા, વાણીની વક્રતા.
અને રીતિ માટે બીજા શબ્દો પણ વપરાયા, માર્ગ, પદ્ધતિ, પાક, શૈયા, ગુંભ, સંગઠના, કેટલા બધા. અને દરેક શબ્દ પાછો થોડો જુદો અર્થ બતાવે.
અને ગુણની વાત કરીએ તો એ સંકલ્પના પણ ક્યાં સ્થિર રહી?
એ પણ નહીં. ભરતમુનિએ 10 ગુણ ગણાવ્યા હતા શરૂઆતમાં. વામણે પણ 10 શબ્દગુણ અને 10 અર્થગુણની વાત કરી.
પણ પછીના આચાર્યો મમ્મટ જેવા,
એમણે તો એને ઘટાડીને મુખ્ય 3 પર લાવી દીધા, માધુર્ય, ઓજ અને પ્રસાદ. એટલે ગુણોની સંખ્યા બદલાઈ, વ્યાખ્યા બદલાઈ, બધું બદલાયું.
આ બધી જ જટિલતાને લીધે મને લાગે છે કે વામનના મૂળ રીતિ વિચાર વિશે ઘણી ગેરસમજો પણ થઈ હશે અને ટીકાઓ પણ.
બરાબર. અને નાણાવટી આ જ ટીકાઓને ધ્યાનથી તપાસે છે અને વામનના વિચારનું જે સાચું સ્વરૂપ છે એને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે.
તો આપણે કેટલીક મુખ્ય ટીકાઓ જોઈએ અને નાણાવટી એનું નિરાકરણ કેવી રીતે લાવે છે એ પણ. જેમ કે શ્રી ઉમાશંકર જોશીની એક ટીકા છે.
હા, પેલી પ્રાદેશિક નામોવાળી.
હા, કે વામને રીતિઓને વૈદર્ભી, ગૌડી જેવા પ્રાદેશિક નામ આપ્યા, પણ પછી પોતે જ કહ્યું કે રીતિનો પ્રદેશ સાથે કોઈ લેવા દેવા નથી. ઉમાશંકરજી આને વામનની નબળાઈ કે હિંમતનો અભાવ ગણે છે.
જો નાણાવટી અહીં બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે વામને એ નામો ફક્ત પરંપરા હતી એટલે રાખ્યા, એને માન આપ્યું.
પણ સિદ્ધાંત તરીકે તો સ્પષ્ટ હતા.
હા, સિદ્ધાંત તરીકે એમણે ચોખ્ખું કહ્યું કે ભાઈ, ઉત્તમ રીતિ એટલે કે વૈદર્ભી એ કોઈપણ પ્રદેશનો કવિ રચી શકે છે. મુદ્દો ગુણોનો છે, પ્રદેશનો નથી.
એટલે જેમ ગોવર્ધન રામે પોતાના વિચારો માટે પરંપરાગત નામ વાપર્યા, એમ વામને પણ કર્યું.
બરાબર, એને નબળાઈ કહેવી એ યોગ્ય નથી.
ઉમાશંકરજીનો બીજો મુદ્દો થોડો વધારે તાત્વિક છે. એ કહે છે કે વામન ગુણોને પદરચનાના વાગ અવયવોમાં શોધે છે, એટલે કે શબ્દો અને અર્થોમાં, જે એમને થોડું સ્થૂળ લાગે છે.
સુપરફિશિયલ, હા. જો કે એ સ્વીકારે છે કે જ્યારે વામન અર્થગુણની વાત કરે ત્યારે દૃષ્ટિ અંતર્મુખ બને છે.
હા, એ નોંધ્યું છે એમણે.
પણ અહીં નારાવટી એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ પાડે છે. એ કહે છે કે વામન ગુણોને ખાલી અવયવો એટલે કે પાર્ટ્સમાં નથી શોધતા,
પણ
અવયવોની રચના, એના કોમ્પોઝિશનમાં, એના સંયોજનમાં શોધે છે. ગુણ એ કોઈ એક શબ્દ કે અર્થનો પોતાનો ધર્મ નથી,
પણ એ કેવી રીતે ગોઠવાયા છે એમાંથી નીપજે છે.
બરાબર, તેમની વિશિષ્ટ ગોઠવણીમાંથી નીપજતો ધર્મ છે. આ સમજ પેલી સ્થૂળતાના આરોપને નકારી કાઢે છે. અને એમ પણ જુઓ, જો શબ્દો સ્થૂળ હોય તો અર્થો પણ સ્થૂળ જ ગણાય ને.
વાત તો સાચી છે.
વામન તો બંનેના સંયોજનથી જે ગુણ બને છે એની વાત કરે છે.
એટલે પેલું ઉદાહરણ જેવું થયું, ગુણ ઈંટોમાં નથી પણ ઈંટોની ગોઠવણથી જે દિવાલ બને એની મજબૂતી કે સુંદરતામાં છે.
બરાબર. એ જ રીતે હવે શ્રી કોઠારી અને શ્રી રાજપરાની ટીકાઓ જોઈએ.
હા,
નાણાવટી નોંધે છે કે એમની રજૂઆત કદાચ વામનના મૂળ ગ્રંથ પર ઓછી અને મમ્મટ જેવા પછીના આચાર્યોના આધારે વધુ થયેલી લાગે છે.
જેમ કે કોઈ ઉદાહરણ?
જેમ કે એમનો એક મત એવો છે કે ગૌડી અને પાંચાલી રીતિઓ ફક્ત બબ્બે ગુણોની જ બનેલી છે,
જે વામનના પોતાના લખાણ સાથે બંધ બેસતું નથી, એમ નાણાવટી કહે છે.
હા, બીજો મુદ્દો એ ઉઠાવે છે કે જો રીતિઓના નામ પ્રાદેશિક હોય તો પછી એનું મૂલ્ય ખાલી ભૌગોલિક ઐતિહાસિક જ રહે.
જેનો જવાબ તો આપણે હમણાં જ જોયો, વામન માટે પ્રદેશ કરતા ગુણવત્તા મુખ્ય હતી.
બરાબર. પછી એ એમ પણ કહે છે કે વૈદર્ભી, જેને વામન શ્રેષ્ઠ માને છે, એના સિમાયના ગુણોના બીજા સંયોજનો પણ શક્ય છે.
તાત્વિક રીતે તો એ વાત સાચી હોઈ શકે ને.
હોઈ શકે, પણ વામનનો ઉદ્દેશ્ય શું હતો? કાવ્યની જે ઉત્તમ રીતિ છે વૈદર્ભી, જેમાં બધા દસેય ગુણ હોય, અને બીજી બે આત્યંતિક રીતિઓ ગૌડી અને પાંચાલી, જેમાં અમુક ગુણો વધારે પ્રબળ હોય, એનો ભેદ બતાવવાનો હતો.
એટલે બીજી શક્યતાઓ એમના માટે એ સમયે જરૂરી નહોતી.
બરાબર.
એમણે એક બીજો રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો છે, વૈદર્ભી રીતિમાં ઓજસ અને પ્રસાદ જેવા ગુણો કેવી રીતે સાથે રહી શકે. ઓજસ એટલે પેલી સુઘટતા, સમાસવાળી રચના, અને પ્રસાદ એટલે શિથિલતા, સ્પષ્ટતા. આ બંને તો વિરોધી લાગે.
હા, સારો પ્રશ્ન છે. પણ નાણાવટી યાદ અપાવે છે કે વામને પોતે જ ગાઢત્વ એટલે ઓજસ સંબંધિત અને શૈથિલ્ય એટલે પ્રસાદ સંબંધિત ના સંપ્લવની વાત કરી છે.
સંપ્લવ એટલે
યોગ્ય મિશ્રણ, પરફેક્ટ બેલેન્સ. ઉત્તમ કાવ્યમાં આ બંનેનું સંતુલન હોય જ છે, એટલે વામનના મનમાં આ કોઈ વિરોધાભાસ હતો જ નહીં.
અને કોઠારી રાજપરા ઓજસ અને પ્રસાદની જે વ્યાખ્યા આપે છે, ઓજસ એટલે સમાસવાળી અને પ્રસાદ એટલે સમાસ વગરની રચના, એ પણ વામનની મૂળ વ્યાખ્યાઓ નથી.
ના, નાણાવટી કહે છે કે એ વામનની વ્યાખ્યા નથી. વામનની વ્યાખ્યા વધુ ઊંડી છે. ગાઢત્વ ખાલી સમાસથી નથી આવતો, અને પ્રસાદનો અર્થ ખાલી સમાસનો અભાવ નથી, પણ અર્થની નિર્મળતા અને બંધની થોડી શિથિલતા છે.
બરાબર. હવે શ્રી સુરેન્દ્રનાથ દાસગુપ્તની ટીકાઓ લઈએ.
હા, દાસગુપ્ત કહે છે કે વામને કાવ્ય શોભાને અથવા સૌંદર્યને પૃથક ભાવે જોયું હોય એમ લાગે છે.
પણ શેનાથી પૃથક, એ સ્પષ્ટ નથી થતું.
એ જ. અને તેઓ એમ પણ કહે છે કે રીતિમાં કવિ બહારથી શબ્દ વિન્યાસ દ્વારા પ્રશંસિત ગુણો આણવાનો પ્રયત્ન કરે છે.
ઓહો, આ તો જાણે એમ થયું કે કવિ કોઈ બહારની વસ્તુ લાવીને કાવ્યમાં ચોંટાડી દે.
હા, અને નાણાવટી આનો સખત વિરોધ કરે છે. વામન કાવ્યનું વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ વિશ્લેષણ કરે છે, સાચું. પણ એમાં કવિકર્મ એટલે કે પોએટિક સ્કિલ અને રસનો પણ સ્વીકાર છે.
અને રસ કે કવિકર્મ કંઈ બહારથી લાવીને મૂકી શકાય?
ના જ મૂકી શકાય. વામન એમ કહેતા જ નથી. તેઓ તો કાવ્યમાં જે ગુણો દેખાય છે, પ્રગટ થાય છે, એનું વિશ્લેષણ કરે છે.
દાસગુપ્ત એમ પણ કહે છે કે અમુક ગુણો ભેગા થાય એટલે કાવ્યત્વ આવી જાય, અને વામેને ગુણોના જે વિભાગ પાડ્યા, શબ્દગુણ અને અર્થગુણ, એમાં સ્વેચ્છાચાર કર્યો છે.
અને છેલ્લે ગુણદોષ આધારિત વિચાર એ બાહ્ય સમાધાન છે, એક્સટર્નલ સોલ્યુશન છે,
કારણ કે સ્થાયી ધર્મ નથી.
હા, નાણાવટી આ બધા મુદ્દાઓને બહુ સરસ રીતે સંબોધે છે. ગુણોના ભેગા થવા કે કાવ્યત્વ એ સાચું, પણ એ કંઈ યાંત્રિક મિશ્રણ નથી.
હસ તો
વામનનો શબ્દગુણ અર્થગુણનો ભેદ એ સ્વેચ્છાચાર નથી, પણ કાવ્યના બંને પાસાને સમજવાનો એક જરૂરી પ્રયાસ છે, અને એનાથી ફાયદો જ થયો છે. અને ગુણદોષ આધારિત વિચારને ખાલી બાહ્ય કહી દેવો એ તો દૃષ્ટિબિંદુનો ભેદ છે.
વામનના ગુણોની વ્યાપકતા જોઈએ તો એ માત્ર બાહ્ય નથી જ.
બિલકુલ.
તો આ બધી ટીકાઓનું નિરાસરણ જોયા પછી આપણે ફરી વામનના મૂળ વિચાર પર આવીએ, રીતિરાતમાં કાવ્યસ્ય. અહીં પેલો કોઠારી રાજપારાનો પ્રશ્ન ફરી યાદ આવે છે.
કયો?
કે જો વામન રીતિને આત્મા કહે, પણ ગુણને તો ખાલી શોભા કરનાર ધર્મ કહે, અને રીતિ તો ગુણોથી જ બને છે, તો આ ભેદ શું ભ્રામક નથી? શોભા આપનાર તત્વ પોતે આત્મા કેવી રીતે હોઈ શકે?
બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ, અને નાણાવટી એનો જવાબ વામનના જ એક બીજા શરૂઆતના સૂત્રમાંથી શોધે છે. કાવ્યમ ગ્રાહ્યમ અલંકારાત સૌંદર્યમ અલંકાર.
આનો અર્થ શું?
આનો અર્થ છે, કાવ્ય અલંકાર થકી, એટલે કે સૌંદર્ય થકી જ ગ્રહણ કરવા યોગ્ય બને છે, અને સૌંદર્ય એ જ અલંકાર છે, એટલે કે કાવ્યનું મુખ્ય તત્વ છે.
ઓકે.
હવે જો સૌંદર્ય જ કાવ્યનું મુખ્ય તત્વ હોય અને રીતિ એ સૌંદર્ય નિપજાવતી વિશિષ્ટ રચના હોય, તો પછી રીતિને આત્મા કહેવામાં શું ખોટું છે?
એટલે કે શોભા કે સૌંદર્ય જ અહીં આત્મા છે.
બરાબર. વામન માટે સૌંદર્ય જ મુખ્ય છે, અને રીતિ એ સૌંદર્યનો આધાર છે.
અને આ વાત પેલી માર્ક શોરણની પ્રખ્યાત લાઇન સાથે જોડાય છે, વેન વી સ્પીક ઓફ ટેકનિક ધેન વી સ્પીક ઓફ નિયરલી એવરીથિંગ.
બિલકુલ. કળામાં ટેકનિક, રીતિ, પદ્ધતિ જ લગભગ બધું છે. કદાચ વામન સદીઓ પહેલા આ જ વાત કહેવા માંગતા હતા.
હા, એમ જ લાગે છે.
અને અહીં સૌથી રોમાંચક વાત આવે છે, જે નાણાવટી ખાસ ઉજાગર કરે છે. વામનના જે 10 ગુણો છે ને, તે ખાલી શૈલીના બાહ્ય ગુણો નથી. જો એમને ધ્યાનથી જોઈએ તો એમાં પાછળથી જે મોટાભાગના કાવ્ય સિદ્ધાંતો વિકસ્યા એ બધાના બીજ રહેલા છે.
શું વાત કરો છો, આ તો ખરેખર રસપ્રદ છે. કયા ગુણોમાં કયા સિદ્ધાંતોના બીજ દેખાય છે? દાખલા તરીકે
વામનનો સમાધિ નામનો એક અર્થગુણ છે. એ અર્થદૃષ્ટિ, એટલે કે અર્થની ગહનતા કે આરોહ અવરોહની વાત કરે છે. એમાં આપણને ધ્વનિ, એટલે કે સૂચિતાર્થ વ્યંગ્યાર્થનો જે સિદ્ધાંત છે, એના મૂળ દેખાય છે.
ગજબ. એટલે ધ્વનિનો વિચાર જે પાછળથી આટલો મોટો સિદ્ધાંત બન્યો, તેના અંશ વામનના એક ગુણમાં હતા. આ તો મોટી વાત કહેવાય.
હા, એવી જ રીતે અર્થ પ્રૌઢી, શ્લેષ, જ્યાં એક જ શબ્દ કે વાક્યમાંથી અનેક અર્થ નીકળે, અને પ્રસાદ, એટલે કે સ્પષ્ટતા અને શિથિલબંધ.
હા,
આ બધા ગુણોમાં કવિની જે રચનાત્મક શક્તિ છે, પેલું કવિ કર્મ કે કવિ પ્રતિભા, એનો વિચાર સમાયેલો છે.
અને ઔચિત્ય અને રસ વિશે શું? એ પણ ક્યાંક દેખાય છે, જે પાછળથી કાવ્યના આત્મા તરીકે બહુ સ્વીકારાયા.
ચોક્કસ. પ્રસાદ ગુણની એક વ્યાખ્યા અર્થવૈમલ્ય, એટલે કે અર્થની નિર્મળતા સાથે બંધ શિથિલતા પણ છે. આ યોગ્ય શબ્દ અને અર્થના પ્રયોગ તરફ ઇશારો કરે છે, જેને આપણે ઔચિત્ય, એટલે કે પ્રોપ્રાયટી કહી શકીએ.
ઓકે.
અને સૌથી સ્પષ્ટ રીતે કાંતિ નામનો ગુણ છે. એની વ્યાખ્યામાં વામન શું કહે છે? દીપ્તાહ રસાહ યસ્યામ સા કાંતિહી.
એટલે
કે જેમાં રસ, એટલે કે એસ્થેટિક ઇમોશન, દીપ્ત હોય, તેજસ્વી હોય, એ કાંતિ.
અદ્ભુત. એનો અર્થ એ થયો કે વામન જેને ગુણ કહે છે તે ખાલી શૈલીના શણગાર નથી,
ના,
પણ કાવ્યના ઊંડાણના તત્વો જેવા કે ધ્વનિ, કવિ કર્મ, ઔચિત્ય અને રસને પણ પોતાની અંદર સમાવી લે છે.
બરાબર. અને આ જ વામનની દૃષ્ટિની વ્યાપકતા અને એમની શક્તિ છે. તમે બીજા સંપ્રદાયો જુઓ, જે ખાલી ધ્વનિ કે ખાલી રસ કે ખાલી વક્રોક્તિ કે ખાલી ઔચિત્યને જ કાવ્યનો આત્મા માને છે.
હા, એમની મર્યાદા શું?
એમની મર્યાદા એ છે કે તેઓ અમુક પ્રકારના કાવ્યોને પોતાના સિદ્ધાંતમાં સમાવી શકતા નથી. દાખલા તરીકે, જો રસ જ આત્મા હોય તો પછી શુદ્ધ વર્ણનાત્મક કાવ્યનું શું?
બરાબર.
અથવા જો વક્રોક્તિ જ કાવ્ય હોય તો સાવ સ્વાભાવિક કથનનું શું?
બરાબર. પણ વામનનો રીતિ અને ગુણનો વિચાર વધુ સમાવેશી, વધુ ઇન્ક્લુઝિવ લાગે છે.
હા, એવું લાગે છે.
કારણ કે વામન માટે અંતિમ કસોટી શું છે? કાવ્યનું સૌંદર્ય. જે કંઈ પણ કાવ્યમાં સૌંદર્ય લાવે, રમણીયતા લાવે, આનંદ આપે, એ ગુણ છે.
અને આ ગુણોથી યુક્ત જે વિશિષ્ટ રચના, તે રીતિ.
બરાબર. જેટલા વધારે ગુણ, એટલી ઉત્તમ રીતિ, એટલે કે વૈદર્ભી. તમે જુઓ, છેક 17મી સદીમાં પંડિતરાજ જગન્નાથ પણ કાવ્યની વ્યાખ્યા આપતા છેલ્લે ક્યાં આવે છે? રમણીયાર્થ પ્રતિપાદકઃ શબ્દઃ કાવ્યમ.
રમણીય અર્થનું પ્રતિપાદન કરતો શબ્દ, તે કાવ્ય.
હા, આ રમણીયતા શું છે? એ વામનના સૌંદર્યનો જ પડઘો છે ને?
તો પછી સવાલ એ થાય કે વામન પર પેલી બાહ્ય દૃષ્ટિ, સ્થૂળતા, શબ્દાર્થની મોજાળ જેવા આરોપો કેમ લાગ્યા આટલા બધા?
નાણાવટીના મતે આ આરોપો વામનની જે વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ દૃષ્ટિ છે એને ન સમજવાને કારણે થયા છે.
એ કેવી રીતે?
વામન ભાવકના મન પર શું અસર થાય છે એના પર ઓછું ધ્યાન આપે છે, અને કાવ્યની પોતાની રચના કેવી છે, એનું બંધારણ કેવું છે, એની ટેકનિક શું છે, એનું વિશ્લેષણ વધારે કરે છે.
એમણે જોયું કે ટેકનિક અલોન ઓબ્જેક્ટિફાઈઝ ધ મટીરિયલ્સ ઓફ આર્ટ.
બરાબર. કળાની સામગ્રીને વસ્તુલક્ષી રૂપ તો ટેકનિક જ આપે છે, અને આ વસ્તુલક્ષી દૃષ્ટિ હતી એટલે જ તેઓ રીતિનો આટલો વ્યાપક ખ્યાલ રજૂ કરી શક્યા, એને સૌંદર્ય સાથે જોડી શક્યા અને તેને આત્મા કહેવાની હિંમત કરી શક્યા.
એટલે જે એમની મર્યાદા ગણાય તે જ ખરેખર તો એમની શક્તિ હતી.
હા, આ જે બાહ્ય લાગતી દૃષ્ટિ છે એમાં જ પાછળના આંતરિક ગણાતા સિદ્ધાંતોના બીજ પડેલા હતા.
એમણે કાવ્ય સૌંદર્યનું સ્થાન શબ્દ અને અર્થની આખી યોજનામાં ક્યાં છે તે નક્કી કરી આપ્યું. એને સમજવો એ આપણો પડકાર છે.
બરાબર. અને જો એમને બરાબર ન સમજીએ તો પછી પેલું એવા નિષ્કર્ષ પર આવી જવાય કે દંડી અને વામન તો ભ્રમાત્મક માર્ગે ચાલ્યા હતા.
હા, એવા વિધાનો થયા છે.
પણ નાણાવટી કહે છે કે એ આપણી સમજની મર્યાદા બતાવે છે, એમની નહીં.
ખૂબ સરસ. તો આ આખી ચર્ચાનો સાર એમ કાઢી શકાય કે આચાર્ય વામનનો જે રીતિ વિચાર છે, ભલે પછીના સિદ્ધાંતોના જાગજમાળમાં થોડો ઝાંખો પડી ગયો હોય,
હા,
પણ તે ખરેખર કાવ્યના એકદમ મૂળભૂત તત્વો પર ભાર મૂકે છે. એની રજૂઆતની રીત, એની ટેકનિક અને એનાથી જે સૌંદર્ય નીપજે છે તે.
બરાબર.
અને નાણાવટીના વિશ્લેષણ મુજબ વામનની જે વસ્તુલક્ષી અને વ્યાપક વિચારસરણી છે તે આજે પણ એટલી જ મહત્વની અને રેલેવન્ટ છે.
ચોક્કસ. આ ચર્ચામાંથી આપણે કદાચ ત્રણ મુખ્ય મુદ્દા તારવી શકીએ જે યાદ રાખવા જેવા છે.
હા, કયા કયા?
પહેલું, વામનની રીતિ એટલે ખાલી બાહ્ય શૈલી કે શબ્દોની ગોઠવણ નથી, એ તો કાવ્યના સૌંદર્યનું નિર્માણ કરતી આખી પ્રક્રિયા છે.
અને એમાં ગુણ તરીકે રસ, ઔચિત્ય, ધ્વનિ, કવિકર્મ જેવા તત્વોના બીજ પહેલેથી જ સમાયેલા છે.
બરાબર. બીજું, કાવ્યમાં શું કહેવાયું છે એટલે કે વસ્તુ કે મેટર જેટલું જ, કદાચ એનાથી પણ વધારે મહત્વ કેવી રીતે કહેવાયું છે એટલે કે રીતિ, ટેકનિક, મેનરનું છે.
આ વાત વામને સદીઓ પહેલા ભારપૂર્વક કહી હતી, જે આજે પણ કળાના દરેક ક્ષેત્રમાં એટલી જ સાચી લાગે છે.
અને ત્રીજું, વામનનો રીતિ વિચાર કાવ્યના વસ્તુલક્ષી રચનાલક્ષી વિશ્લેષણ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. એમની દ્રષ્ટિ એટલી વ્યાપક હતી કે એમાં પાછળથી વિકસેલા લગભગ બધા જ મુખ્ય કાવ્ય સિદ્ધાંતોના અંશ જોઈ શકાય છે,
જે એમની દૂરંદેશી બતાવે છે.
બિલકુલ.
ખૂબ જ રસપ્રદ અને આમ વિચારતા કરી મૂકે એવી ચર્ચા રહી. અંતે એક વિચાર મનમાં આવે છે જે કદાચ આપણા શ્રોતાઓ પણ સાથે લઈ જઈ શકે.
હા, કયો?
કે પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્રનો આ રીતિનો વિચાર, એટલે કે વસ્તુને રજૂ કરવાની પદ્ધતિ, ટેકનિક, શૈલી, શું એ ખાલી સાહિત્ય અને કવિતા પૂરતો જ સીમિત છે?
સરસ પ્રશ્ન છે.
કે પછી આજના યુગમાં કલાના બીજા સ્વરૂપો જુઓ, ફિલ્મ, સંગીત, ચિત્રકળા, સ્થાપત્ય,
હા,
અથવા તો એથી આગળ વધીને પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન, જાહેરાત, ડિઝાઇન, માહિતીની રજૂઆત એટલે કે ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન,
આ બધામાં,
હા, આ બધાને સમજવા અને એનું મૂલ્યાંકન કરવામાં પણ આ રીતિનો વિચાર એટલો જ પ્રસ્તુત, એટલો જ રેલેવન્ટ બની શકે. શું આજે પણ વસ્તુ કરતાં તેની રજૂઆતની રીતનું મહત્વ ઓછું છે?
આ પ્રશ્ન પર ખરેખર વિચાર કરવા જેવો છે.
ચોક્કસપણે. આ મુદ્દો આપણને ઘણું વિચારતા કરી મૂકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.